મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 16/12/83 કળષ્ટિકા શ્લોક 175 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 67.
એનો હું સ્વીકાર કરું છું, પણ એનું કારણ ખરેખર કારણ શું છે? મારે તો ખરા કારણમાં ઉતરવું છે. આ સંગીત કારણ કઈ દેશો કર્મના ઉદયને, એટલાથી મને સંતોષ નહીં થાય. મારે તો જે વર્તમાન રાગ થાય છે એનું ખરેખર કારણ જોયું છે. એક ઉપાદાન કારણે નિમિત્ત કારણ, બે કારણો, એક કાર્યમાં બે કારણ હોય છે. ઉપાદાન કારણને નિશ્ચય કારણ કહેવાય અને વ્યવહાર કારણને નિમિત્ત કારણ કહેવાય, નિમિત્ત વ્યવહાર કારણ કહેવાય. પણ હવે મને આમાં આ હાથમાં હું છું અને હું જ પરિણમું છું, દ્રવ્ય પરિણમે છે રાગરૂપે, રાગરૂપે દ્રવ્ય પરિણમે, આત્મા પરિણમે, અને એ આત્માથી રાગ ભિન્નપણે રહી જાય, પરિણમે અને ભિન્ન રહે. એવા આમાં આ ખુલાસો આવી ગયો તો આમાં લખેલું છે. રાગરૂપે પરિણમે એમ કેવું અને એ આત્માથી રાગ ભિન્ન છે એમ કેવું. પ્રભુ વાત સાંભળતે શ્રીકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન, બે વાત ખ્યાલમાં તને આવતી નથી. તો ઉપાદાન કાળ શું ને નિમિત્ત કાળ શું એની ચર્ચા કરતા ઘડાનું દ્રષ્ટાંત સુધી આપણે આવ્યા છીએ. એનું ઉપાદાન કારણ કે મૃતિકામાં ઘટરૂપ પરિણમ શક્તિ, એટલે ઘડ થવાની, ઘટરૂપે પર્યાય થવાની માટીમાં શક્તિ રહેલી છે. શક્તિ એટલે યોગ્યતા, શક્તિ એટલે યોગ્યતા, ગુણની વાત નથી. ગુણ તો શ્રીકાળ હોય છે અને ગુણ એની ગુણની પ્રગટતા ન હોય પણ ગુણમાં રહેલી પર્યાયની પ્રગટતા થાય. તો કહે છે માટીમાં ઘટરૂપ ઘડો થવાની પરિણમન શક્તિ, પરિણમન શક્તિ એટલે પર્યાયની યોગ્યતા, પરિણમન શક્તિ એટલે શિકાર શક્તિની વાત નથી. પરિણમન શક્તિ એટલે ઘડો થવાની યોગ્યતા. નિમિત્ત કારણ કે બાહ્ય રૂપ, કુંભાર, ચક્ર, નળ ઇત્યાદિ એ નિમિત્ત કારણ. માટી છે ટીકાવી એનું નિશ્ચય કારણ નથી. એનું નિશ્ચય કારણ માટીમાં રહેલી અંતર્ગર્ભિત ઘડો થવાની પર્યાયની યોગ્યતા તે નિશ્ચય કારણ છે અને વ્યવહાર કારણ છે કુંભારા બહાર નકલા. જેવી સ્થિતિ જીવ દ્રવ્યો ઘટકાન ગુણો છો, જેવી રીતે જીવ દ્રવ્યો એટલે શું કહ્યું કે ઘડાનો કરતા કુંભાર નથી અને ઘડાનો કરતા માટી દ્રવ્ય નથી. હવે આ કેમ ગળ ઉતરે? બેનો નિષેધ અત્યાર સુધી તો એમ તો સાંભળ્યું હતું કે ઘડો થાય છે એનો કરતા કુંભાર નથી, કુંભારથી ઘડો થતો નથી. એટલી વાત તો બેઠી હતી કે બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધ ન હોય એવી વાત છે. પણ એક દ્રવ્ય વચ્ચે તો કરતા કર્મ સંબંધ છે, એક વાત તમે સાંભળી છે. માટી કરતા અને ઘટની પર્યાય કર્મ એમ કે સમ જાતિના બે ભાવ છે, વિષમ જાતિ નથી. તો માટી કરતા અને ઘણો કર્મ વ્યાપી વ્યાપક કર્મ છે, તેથી ઘડો થાય છે તે માટીથી જ થાય છે પણ કુંભારથી થતો નથી. કુંભારથી થાય છે એને તો દિલ્હી બહુ દૂર છે, એને તો આ તો ઘેરું કઈ ખ્યાલ માં આવી શકે. છોટુભાઈ જરા ઘીની વાત છે, આત્મા કે ઝીરો ને ઘેરાનો અર્થ હવે જો ઘડાની પર્યાય થાય છે તો ઊંઘાથી થતી નથી એમ તો આપણે કહ્યું અને એ મેં માયું ને જાણ્યું. પણ માટીથી ઘડો થાય એ વાત મને બરાબર ગળે ઉતરી ગઈ છે. ઉંબાથી ન થાય પણ માટીથી, માટી અંતરવ્યાપક થઈ આદિમત અંતમાં વ્યાપી વાપરવામાં આવે. માટી કરતા ને ઘડો એનું કાર્ય ને પણ થાય છે. એ વાત અને ફરીથી એ મર્યાદિત હતી. હવે થોડી અંદરની એક અમર્યાદિત વાત જે સાંભળી નથી એ હું તને કહું છું, સાંભળતા કે માટી કરતા નથી અને ઘડો એનું કાર્ય નથી. અરે માટી કરતા ને ઘડો કર્યું એ તો સીધી વાત છે, કુંભાર કરતા ને ઘડો કર્યું એ તો ખોટી જૂટી વાત છે. કેમ કે બે દ્રવ્યની પૃથકતા છે, બે દ્રવ્યની પૃથકતા વચ્ચે કરતા કર્મ સંબંધ ન હોય પણ એક દ્રવ્યમાં કરતા કર્મ સંબંધો હોઈ શકે છે. અને 75 કાયદામાં સંવિધાનમાં આવ્યું પણ છે કે જેમ માટી અંતરવ્યાપક થઈને આદિમત અંતમાં ઘડાની પર્યાયને કરે છે એમ સાધક થયા પછી રાગ છે એની દશામાં એને ઉદ્ગમ દ્રવ્ય આદિમત અંતમાં વ્યાપક થઈને લખે છે. આત્મા રાગનો કરતા નથી એમ તો વાત આવી હતી ત્યાં. અહીંયા જો છો કે માટી કારણ નથી, ઘડાની ઉત્પત્તિનો કરતા માટી દ્રવ્ય નથી, માટી દ્રવ્યની હાજરી એનું કારણ નથી, માટી દ્રવ્યનું અસ્તિત્વ ઘડાની પર્યાયના અસ્તિત્વનું કારણ નથી. જેવી વાત છે, જો માટી પદાર્થ ઘડાની પર્યાયના અસ્તિત્વનું કારણ હોય તો ઘડા જ ક્યાં કરે, કોઈ તાવડી થાય નહીં. આ કરતા બધી છોડાવી છે. રાગની પ્રયોજન શું છે? રાગનું કર્તૃત્વ જે ઘૂસી ગયું છે એ છોડાવવું છે. ભગવાન નાયક પરમાત્મા રાગનો અકર્તા છે એટલું સમજાય. વિતરાગતાનું કારણ છે. આમાં શું છે કે વિતરાગી દ્રષ્ટિ કેમ પ્રગટ થાય કે જ્યાં સુધી એમ માને જીવ કે રાગનો હું કરતા છું ને રાગ મારું કર્મ છે ત્યાં સુધી દ્રષ્ટિ વિપરીત મીઠા લખી છે. એમ કે છે કે માટી એનું કારણ નથી, ઘડાની પર્યાયનું કારણ માટી નથી, કુંભાર પણ નથી, તો કારણ કોણ છે? કે ઘડાની એક સમયની જે પર્યાય છે જે માટીમાં અંતર્ગર્ભી હતી તેના સ્વ અવસરે સ્વકાળે પ્રગટ થાય છે એ પર્યાયનું કારણ પર્યાય છે. ઘડાનું કારણ ઘડો છે, ઘડાની કારણ માટી નથી, વિકારી દ્રઢ પણ નથી અને નિમિત્ત કારણ પણ એની નિમિત્ત છે માટે કરે છે એમ પણ નથી. આ નિશ્ચયથી રાગનું કારણ કોણ છે નિરપેક્ષપણે એ અધિકાર ચાલે છે. શિષ્યનો પ્રશ્ન થયો છે કે રાગનું નિશ્ચય કારણ કોણ છે? આત્માથી ભિન્ન કેવો અને પરપતાલ થી રાત ભીન છે એમ કેવું, તો પછી રાત તો થાય છે એનું કારણ મને કહો. એ વાત મૂળ છે રાત નું અકસ્માત અનંતકાળ થી રાત ને હું કરું છું એવી જે કર્તૃત્વ બુદ્ધિ છે એ છોડાવીને આત્મા રાગ નો રાગ થાય છે ત્યારે પૂર્ણ કરતા રહી જાય છે. એવી એકતાની દ્રષ્ટિ પ્રગટ થતા એની દશામાં દાન પ્રગટ થાય છે અને રાગના સ્થાને વિતરાગ ભાવ પ્રગટ થઈ જાય છે. હેતુ વિતરાગતાનો છે. એવી રીતે જીવદ્રવ્ય અશુદ્ધ પરિણામે ઘો રાગ રૂપે પરણમે છે. જીવ દ્રવ્ય પરણમે છે, થયું દ્રવ્ય પરણમે છે એમ નથી લીધું. જીવ દ્રવ્ય પરણમે રાગદ્વેષ રૂપે અને એ દ્રવ્ય એનું કારણ થાય. ઉદગલ રાગરૂપે પરણમતું નથી, પ્રભુ હું જ રાગરૂપે પરણું છું. મારો આત્માન રાગરૂપે પરણમી ગયો છે. જીવ દ્રવ્ય અશુદ્ધ પરિણામે અશુદ્ધ પરિણામની વ્યાખ્યા કરે. અશુદ્ધ પરિણામ એટલે શું? મો રાગ દ્વેષ રૂપે પરિણમે જીવ દ્રવ્ય. એનું ઉપાદાન કારણ છે. એનું ઉપાદાન કારણ કોણ? ઉપાદાન કારણ એટલે સ્વશક્તિ, એને ઉપાદાન કારણ કહેવામાં આવે અને સંયોગને નિમિત્ત કહેવામાં આવે. જો હવે આ ફરીથી 175 ગાથાની ત્રીજી ચોથી રીતે ફરીને વાંચવી પડશે આના અનુસંધાનમાં. આ વસ્તુનું સ્વરૂપ સર્વકાળે પ્રગટ છે. ભગવાન આત્મા નાય ત્રણે કાળ પ્રગટ છે. તેને છે કેવો છે વસ્તુનો સ્વભાવ? કોઈ પણ કાળે જાતું કોઈ પણ કાળે જીવ દ્રવ્ય પોતા સંબંધી છે. તે રાગ દ્વેષ મોહનું પ્રસૂત પરિણામ તેમના કારણ રૂપે પરિણમતું નથી. જીવ દ્રવ્ય રાગ રૂપે પરણમે છે પણ એનું કારણ એ જીવ નથી. આમાં એવું કે જીવ દ્રવ્ય અશુદ્ધ પરિણામે પરમે છે, ઉપર કહ્યું કે જીવ એનું કારણ નથી. પરણમે જીવ દ્રવ્ય એમ કેવું અને પાછું એમ કેવું કે એ જીવ એનું કારણ થતું નથી. અલૌકિક અદભુત વાત છે. વેદ જ્ઞાન દ્રવ્ય ને પર્યાય, દ્રવ્ય શબ્દ ને પર્યાય સત છે. એ બે વચ્ચે ભાવ હોવાથી એક સંત બીજા સંતનું કરતા બની શકતું. સોગાની જે કહ્યું એક અવતારી પુરુષ થયો, ગુરુદેવે જેના ઉપર છાપ પાડી, એ પુરુષ કહે છે કે જે એક દ્રવ્ય બીજા દ્રવ્યો કરતા નથી. એમ એક સંત ત્રિકાળી સંત ક્ષણિક સંતો કરતા નથી. ત્યારે શું છે કે પર્યાયનો કરતા પર્યાય છે, કરતા કર્મની જન્મસીમા છે. ભગવાન આત્મા એનો કરતા નથી. એ વાત અહીંયા જયા એ છે કે પેલી કહ્યું કે આ પર્યાયમાં રાગ થાય છે એનું કારણ એના કારણ પણ એ પરિણમતો નથી. એના કરતા પણ એ ખરેખર પરિણમતો નથી. જો રાગ રૂપે રાગના કરતા પણ એ આત્મા પરિણમતો હોય તો જયારે દયાનો ભાવ આવે તો દયાના જ પરિણામ ફર્યા કરે, બીજા પરિણામ ફરે નહીં. અને વિખ્યાતના પરિણામે આત્મા કરતો હોય તો વિખ્યાતના પરિણામ થયા કરે. એક સમય કે સૌ સમય લાગુ થાય માટે ભગવાન આત્મા ખરેખર કે રાગનું ઉપાદાન કારણ નથી. એ ઉપરથી મારી આ વિષય એવો છે કે તીવ્ર એકતા બુદ્ધિ છે રાગની સાથે એને નહીં સમજાય. થોડુંક સતનું પડખું આવ્યું હોય ત્રિકાળી નિશ્ચયનો પક્ષ થોડો તો એને જુદાપણાનો ખ્યાલ આવે. જુદાપણાનો ખ્યાલ આવતા આવતા દ્રષ્ટિ દળીઓ પર આવતા રાગની એકત્વ બુદ્ધિ ઘટી રાગની એકત્વ તોડવાની કથા છે. કાંઈ વિરોધ નથી આવતો, અવિરોધ છે.
સિદ્ધાંત પર્યાય નું જ્ઞાન થાય એનો પણ
સિદ્ધાંત બધું આવી જાય, કઈ વિરોધ ના આવે. નિમિત્ત કારણ કે નિમિત્ત કારણ ઉપાદાન કારણ કહી દીધું, દ્રવ્ય ને ઉપાદાન કારણ નથી. દ્રવ્યમાં અંતર્ગર્ભી કર્મ પર્યાય રૂપ પરિણામ યોગ્યતા છે, એટલે ઉપાદાન કારણ છે. અને નિમિત્ત કારણ કોણ? બે પ્રશ્ન હતા ને, ઉપાદાન કારણ નિમિત્ત કારણ. દર્શનમો ચારિત્રમો રૂપ જો બે લીધા, દર્શનમો પણ લીધું અને ચારિત્રમો પણ લીધું. વિખ્યાત હોય છે દર્શનમો ના ઉદયમાં પણ જોડાય છે, પણ નથી શ્રદ્ધાની. અને ચારિત્રમો ના ઉદયમાં જોડાતા અનંતતાનો બધી કઠાય પણ પર્યાયમાં થાય છે. બે નિમિત્ત થયા. બંધાયેલો જે જીવના પ્રદેશોમાં એક ક્ષેત્ર આવતા ઉદ્ગલ ગણનો પિંડ, અનંતકાળથી એક ક્ષેત્ર કર્મનો બંધ થયો છે, એનો અબાધા કાળ પાસના ઉદય પણ થાય છે. અને પરિણતિ ઉદયમાં જોડાય પણ છે, અને પરિણતિમાં રાગ પણ થાય છે. પણ રાગનું કારણ રાગ છે, જ્ઞાયમાં રાગનું કારણ ઉદ્ગલ ગણનો પિંડ તેનો ઉદય ઉદય સત્તાની પણ ઉદય. જોકે મોહ કર્મ ઉદ્ગલ કર્મનો પણ ઉદય પોતાના દ્રવ્ય સાથે વ્યાપ્યાત છે, એ ઉદય આવે છે. કર્મનો એ કર્મના પરિણામની સાથે એનું વ્યાપ્યાપક સંબંધ છે. બળાત્કારે રાગને કર્મ કરાવતું નથી. કર્મના પરિણામને કર્મની સાથે વ્યાપ્યાપક નાખ્યું, અને બે સમયની પર્યાયમાં વ્યાપ્યાપક કર્મને કારણે કર્મ પર્યાયને કારણે પર્યાય થાય એમ કહ્યું. અને ત્રિકાળી ઉપાદા ન કરતા નિષ્ક્રિય ત્રણ પ્રકાર પાડી દીધા ભય જ્ઞાનના, કરતા બધી છૂટી જાય. હું કરું છું રાગને, એવું જે સલ્ય અનાધિકારનું છે એ ત્રિકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન અને નિમિત્ત એમ ત્રણ પ્રકાર જ્ઞાનમાં વિભાગ પણ આવતા હું રાજનો કરતા છું, એ બધી છૂટી જાય. જીવ દ્રવ્ય સાથે વ્યાપ વ્યાપક રૂપ નથી. જીવની દશામાં જે રાગ થાય છે એમાં એ કર્મ વ્યાપીને રાગને રચે છે, પરાત્કારે ક્રોધને કરાવે છે, કર્મ એમ છે નહીં. તો પણ બહુ કર્મનું ઉદય હોતા, એટલે કે મોહ કર્મનો જયારે ઉદય છે ત્યારે એમાં જોડાય છે, ત્યારે હોતા એમ કહેવામાં આવે છે. કર્મનો ઉદય છે માટે અહીં રાગ થાય છે એમ નથી, અને આત્મા છે માટે રાગ થાય છે એમ પણ. આત્માનું અસ્તિત્વ છે માટે રાગ થાય તો સિદ્ધ ભગવાનને પણ રાગ થવો જોઈએ. આત્માનું અસ્તિત્વ રાગનું કારણ નથી. આત્માનું હોવું તે વિખ્યાતનું કારણ નથી. એક નાયક ભાવ એ વિખ્યાતનું કારણ થાય તો કોઈ કાળે વિખ્યાતનો અભાવ કઈ સમય પસંદ થઈ શકે નહીં. આ ભાઈ નિરપેક્ષ તત્વ સમજવા જેવું છે. સાપેક્ષ તો નિરપેક્ષના જ્ઞાન વિના સાપેક્ષના જ્ઞાનને વ્યવહાર કરી શકાતો નથી, અજ્ઞાનમાં જાય છે. નિરપેક્ષ તત્વના જ્ઞાન વિના સાપેક્ષ તત્વને જાણે વ્યવહાર નથી પણ અજ્ઞાન છે. નિરપેક્ષ તત્વને જાણતા સાપેક્ષનું જ્ઞાન થાય, એને વ્યવહાર કહેવામાં આવે છે. રાજથી રહી તું છું એમ નિરપેક્ષ તત્વનું ભાન થાય પછી રાજાદીથી કથનચિત થઈ છું એ સાપેક્ષને વ્યવહાર કહેવામાં આવે છે. બહુકર્મો ઉદય હોતા જીવરે પોતાના વિભાવ ભાવ પરણે છે. અહીંયા વિભાવ રૂપે પરણવાની યોગ્યતા છે, અને સામે એ વખતે કર્મનો ઉદય છે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ સહજ બની જાય છે. એ બે વચ્ચે કરતા કર્મ સંબંધનો અભાવ છે, એવો જ વસ્તુનો સ્વભાવ છે. સારો કોનો? એ છે કે દ્રવ્ય સત, રાગની પર્યાય સત, રાગની પર્યાય સત હો કેમ કે સત હોય ને એ અહેતુક હોય. અહેતુક એટલે સત ને કોઈ કારણ, ત્રિકાળી દ્રવ્ય પણ કારણ નથી અને એને કર્મ નો ઉદય પણ કારણ નથી. ત્યારે સત સિદ્ધ થાય નિરપેક્ષ, પછી સાપેક્ષ સિદ્ધ કરો તો કર્મ ના ઉદય ને વ્યવહાર કહેવામાં. સારો કોનો, સત ને કોનો સારો? એમ સત તો સત જ છે, ત્રિકાળ સત, એક ક્ષણિક સત અને એક નિમિત્ત સત. એક ત્રિકાળ સત, સત એ એવું આપણું કે પર્યાય એ માટે દ્રવ્ય છે એમ નથી. દ્રવ્ય સત છે, ગુણ સત છે, પર્યાય સત છે. નાયક ભાવ સત છે, જ્ઞાન ગુણ પણ સત અને જ્ઞાતિ ક્રિયા પણ સત અને અહેતુ. સત અને અહેતુ સત હોય એને કોઈ કારણ હોય શકે નહીં. સત જેને ખ્યાલમાં આવે જ્ઞાન આપી જાય, સત ખ્યાલમાં આવે એની કરતા બધી છૂટી જાય છે. મિત્રાજી નથી પ્રગટ સારો ગુણ નહીં દ્રષ્ટાંત છે. જેમ સ્ફટિક મણી રાતિ પીરી કાળી ઇત્યાદિ અનેક પ્રભાવ રૂપે પણ છે. સ્ફટિક મણી એનું ઉપાદાન કારણ છે. હવે ઉપાદાન કારણ કે છે કે લાલ રૂપે પ્રણમે છે. લાલ અમે કુલ છે નિમિત્ત, અહીંયા એની યોગ્યતાથી લાલ રૂપે પ્રણમે છે. જયારે લાલ રૂપે પ્રણમે છે સ્ફટિક ની પર્યાય, તો એનું ઉપાદાન કારણ કોણ છે? એ ફટિક મણી નથી. ફટિક મણી માં અંતર્ગર્ભી નાના વર્ણરૂપ અનેક પ્રકારના વર્ણરૂપે થવાની એની પર્યાયોમાં યોગ્યતા અંદરમાં શક્તિ રૂપે પડી છે. એના સ્વકાળે એ પર્યાય પ્રગટ થાય છે. એને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. નિમિત્તને નિમિત્ત કહેવામાં આવે છે, ગુણને નિમિત્ત કહેવામાં આવે છે. ફટિક માણીમાં અંતર્ગર્ભિત નાના વર્ણ આના ઉપરના દુધન વ્યાખ્યાની થઈ ગયા છે. હો અત્યારે સાંભળી લીધી વિશેષ તો એની રુદ્રની સ્પષ્ટીકરણની વાત તો અલૌકિક, એમાં વૈભાવિક શક્તિનું વિભાવનું પરિણમન એ પણ નિમિત્ત પડે એમાં લેવામાં આવે છે. એનું ઉપાદાન કારણ છે સ્ફટિક મણીમાં અંતર્ગર્ભિત નાના વર્ણરૂપ, નાના એટલે અનેક. કોઈ વખતે લાલ રૂપે પરણે, કોઈ વખતે પીળી રૂપે પરણે, તો લાલ આયુ માટે લાલ રૂપે પરણે છે એમ નહીં, અને સ્ફટિક મણીની હરિયાળી છે માટે લાલ રૂપે પરણવી ગયું એમ પણ નથી. લાલ સાત, ક્ષણિક સાત અને નિમિત્ત આ ત્રણ પ્રકાર ત્રણેય સત છે. પોતપોતામાં પોતપોતાથી છે. એક થી બીજાને કેવો વ્યવહાર છે અને સતને અહેતુક કેવું તે રીતે છે. નાના વર્ણનું પરિણામ શક્તિ નિમિત્ત કારણ છે. બાહ્ય નાના વર્ણનું પૂરી નો સંયોગ એટલે કે આશ્રયરૂપ વસ્તુ જે પદાર્થ હોય લાલ પીળી રૂપે પડવે ત્યારે એને પુણ્ય નિમિત્ત કહેવામાં આવે છે. પર્યાય ને આશ્રય છે, પર્યાય નો આશ્રય પરપદાર્થ છે. પર્યાય સ્વનો આશ્રય કરતી નથી. હવે 176 સમ્યક દ્રષ્ટિ જીવ 174 બે ત્રણ લઈ લેવા છે. અનુસંધાન સાથે છે આની વાત સાથે અનુસંધાન કે ક્યાંય વિરોધ ના આવે એવી રીતે સાધના કરે તો કામ પ્રમાણ જ્ઞાનનું દોષ થી વ્યવહારનું દોષ થી નિશ્ચયનો દોષ થી ક્યાંય દોષ ન આવે, જ્ઞાનનો દ્રોહ ન થાય, દ્રષ્ટિનો દ્રોહ ન થાય એવી રીતે ખ્યાલવાદ સાથે સુસંગત એવી રીતે પ્રગટ એને કરવી જોઈએ. સમય દ્રષ્ટિ પૂર્વોક્ત પ્રકારે દ્રવ્યનું સ્વરૂપ એવું જે પોતાનું શુદ્ધ ચૈતન્ય તેને આસ્વાદરૂપ પણ હોય છે. સમ્યક દ્રષ્ટિ જીવ સ્વીકારી સામાન્ય નું અવલંબન લઈને પરમે છે, પોતાના શુદ્ધાત્મા નું અવલંબન લઈને પરમે છે. એને નિમિત્ત નું અવલંબન છૂટી ગયું છે. એકત્વ બુદ્ધિ હોય તો સ્વ પોતાનું સુખ ચૈતન્ય તેને જાણાતી જાણાતી નો અર્થ કર્યો, જાણે છે નો અર્થ કર્યો કે આસ્વાદ ઉપર હોય છે. જાણે છે આત્માને એમ નહીં, આત્માનું અવલંબન લઈને એનો આનંદ નો આસ્વાદ લે છે. જ્ઞાનમાં અનાકુળ આનંદ નો સ્વાદ આવે છે ત્યારે તેને જાણ્યું કહેવામાં આવે છે. આત્માને જાણ્યું પણ આનંદ આવ્યો નહીં તો આત્માને જાણ્યો જ નથી. આત્માને તો અમે જાણીએ છીએ, આટલા વર્ષથી આત્મા આત્માને નહીં જાણતા હોય એવો છે આત્મા. ભાવ કરવો કે નહીં, પ્રયોગ કરવો કે નહીં, ન કરવો નહીં, આટલા વર્ષ સુધી સાંભળવું ને શું અમે આત્માને નહીં જાણતા હોઈએ? આત્માનું જાણવું એટલે આત્માનો પ્રત્યક્ષ અનુભવ થઈને આનંદ નો વેદન આવવું ત્યારે આત્માને જાણ્યો કહેવામાં આવે છે. ત્યાં સુધી એ આત્માને જાણ્યો કહેવામાં આવતો નથી. એટલે વિકલ્પની ભૂમિકામાં અનુમાનમાં લીધો હોય પણ એને પ્રત્યક્ષ જાણાતી નો અર્થ કર્યો કે આસ્વાદ નો પણ હોય છે. એ કારણ થી સંવેદનથી જીવ રાગવેશ મોર અશુદ્ધ પરિણામો જીવ દ્રવ્યનું સ્વરૂપ છે એમ અનુભવતો નથી. આ રાગવેશ મો છે આત્માનો સ્વભાવ છે એમ એને અનુભવમાં આવતો નથી. ન કુર્યા અનુભવતો નથી. કર્મના ઉદય ઉપાધિ છે, શું કહ્યું એટલું સ્વીકાર કરે છે એવું થયો નથી. સાધક છે, સંભેદ પ્રતિ તત્વ વાંચો છે, સવિકલ દશા કે ધર્મ નો ઉદય આવે છે એમાં પરણતી મચક ખાય ની જરા જોડાય પણ જાય છે. પણ એ મારો કર્મ ની ઉપાધિ છે. કર્મ ના ઉદય ની ઉપાધિ છે એમ અનુભવે છે. પાંચ મહાવર્ષ ના પરિણામ છે એને ઉપાધિ પણ જાણે છે. એ મારો સ્વભાવ નથી. આ કારણ થી રાગાદી અશુદ્ધ પરિણામો કરતા થતો નથી. રાગ થાય છે અને કરતા બનતો નથી, એ ગજબ ની વાત. કર્મના ઉદયની ઉપાધિ છે એટલે કે થોડોક રાગાદી પરિણામ તો અસ્થિરતાના થાય છે ગુણ સ્થાન પ્રમાણે, પણ એને સ્વભાવ માનતો નથી, ઉપાધિ માને છે. અને એ રાગ થાય છે છતાં રાગાદી અશુદ્ધ પરિણામોનો કરતા થતો નથી. જો રાગ થતો જ ન હોય તો એનો કરતા થતો નથી એમ લખવાની જરૂર ન હોય. રિયલ પરમાત્માને રાગ થતો જ નથી તો પછી રાગને કરતા નથી એમ એને માટે લખવાની જરૂર પડતી નથી. પણ રાગનો કરતા થતો નથી એ એમ બતાવે છે કે પર્યાયમાં અસ્થિરતાનો રાગ છે છતાં એનો કરતા બનતો નથી, એનો જ્ઞાતા રહી જાય. તમે દ્રષ્ટિ જીવ છે મચક થોડી ગભરાયેલો રાગ છે એને ઉપાધિ જાણે છે અને આત્માનો સ્વભાવ જાણતો નથી. એને છરીને એનો નાશ કરવાનો પ્રયત્ન પણ એનો ચાલુ છે, પણ એ પ્રકારનો હજી યોગ્યતા નથી ને પુરુષાર્થની અંદર ઠરાતું પણ નથી. રાગ થાય છે, રાગ થાય છે એનો જ્ઞાતા રહે છે, એનો કરતા બનતો નથી, એનો સ્વામી બનતો. ભાવા કામ છે કે સમય દ્રષ્ટિ જીવને જો ખુલાસો કરે સમય દ્રષ્ટિ સાધક જીવને રાગાદી અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વ પણ નથી. રાગાદી અશુદ્ધ પરિણામ નથી એમ ક્યાં લખ્યું છે? જાગતો થાય સાધક ને. શ્રીમદ રાજચંદ્રજી દેવરી બજારમાં જતા હતા, વિકલ્પ દાન નો લોક કસાય નો રાજો કમાવાનો ઉઠતો હતો. ચક્રવર્તી ને રાજપાટ ના લોક પણ હોય છે, શાહી સામ્ય દ્રષ્ટિ શાંતિનાથ ભગવાન પણ કે છે કે એ છ ખંડ નો સ્વામી નથી, એ તો અખંડ નો સ્વામી. અખંડ નો સ્વામી ત્યાં પછી છ ખંડ નો સ્વામી બનતો નથી, એમ અખંડ નો સ્વામી ત્યાં પછી ખંડ જ્ઞાન નો પણ સ્વામી રહેતો. તો રાજ નો સ્વામી તો સમય દ્રષ્ટિ રાજાથી અશુદ્ધ પરિણામો નું સ્વામિત્વ પણ ધણી પણ માલિકી પણ સ્વસ્વામી સંબંધ છૂટી ગયો છે. વિનાયકની સાથે સ્વસ્વામી સંબંધ જોયો છે અને રાજાની સાથે સ્વસ્વામી સંબંધ જોયો છે. હજી રાજનો અભાવ થયો નથી પણ સ્વસ્વામી સંબંધ પણ ખંખેરીને ઉદાસ છે. રાજપતિ પણ ઉદાસ છે જ્ઞાની, તેથી સમય દ્રષ્ટિ જી કરતા નથી, સ્વામી નથી માટે કરતા નથી. રાગ છે તો ખરો પણ એનો સ્વામી નથી માટે તેનો કરતા નથી, પણ નાતા રહે છે. 170 મિથ્યા નથી જીત અજ્ઞાની એટલી વસ્તુ સ્વભાવ સ્વ ન વેદી એનો અર્થ કરે. અજ્ઞાની એટલે મિથ્યા નથી જીત જેની પર્યાયમાં મિથ્યા તો છે જ અસ્તિત્વ. પર્યાયમાં વિચાર સ્થિતિ પૂર્વોક્ત પ્રકારે દ્રવ્યનું સ્વરૂપ એવું જે પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વયં પોતાનું શુદ્ધ ચૈતન્ય તેને ન પેટી આસ્વાદરૂપ અનુભવતો નથી. પોતાનું ચિદાનંદ ભગવાન આત્મા ચૈતન્ય છું એમ એને શ્રદ્ધા જ્ઞાનમાં રહેતો નથી. પોતાનો આત્મા જેવો અનાદ્યનંદ છે, નિત્ય નિરાવર અખંડ નવ તત્વના ભેદથી પણ ભિન્ન, વંદવંશના પરિણામથી પણ રહી એવો જે નિત પરમાત્મા દ્રવ્યો જ્ઞાનને આનંદનો પુંજ એવું જે પોતાનું ચૈતન્ય સ્વરૂપ આસ્વાદરૂપ અનુભવતો નથી, તેને ઉપાદેય પણ જાણતો, એનો આશ્રય કરીને એમાં અનુભૂતિ કરતો નથી. એ કારણથી મિથ્યાદ્રષ્ટિ જીવ રાગદ્વેષ મોહ પ્રસુદ્ધ પરિણામો રાગાધીન આત્મનો રાગદ્વેષમો અશુદ્ધ પરિણામો જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ અનુભવે છે. એ જીવદ્રવ્યનું સ્વરૂપ તો નથી પણ એને જીવનો સ્વભાવ માનીને અનુભવે છે રાગને. શુદ્ધ જ્ઞાન જ્ઞાનની અનુભૂતિ નથી પણ રાગને અનુભવે છે. રાગાનુભૂતિ છે પણ જ્ઞાનાનુભૂતિ એને પ્રગટ થતી નથી, કેમ કે એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે. પર્યાયનો હું સ્વામી છું, પર્યાયનો હું કરતા છું એમ અનાદિકાળનું જે શલ્ય પડ્યું છે એ શલ્ય જ્ઞાનીના યોગમાં પણ છોડતો નથી. હેરી સરપને સાકર વાળું દૂધ આપે પણ એ ઝેરને છોડતો, એમ દિવ્ય ધ્વનિ સાંભળવા જાય એ જ્ઞાનીની વાણી સાંભળે. પણ આ રાગને તો હું જ કરું ને દુઃખને તો હું જ ભોગવું છું ને, રાગ તો મારામાં થાય છે એવા અશુદ્ધ આત્માને એ જાણે છે. રાગ તો મારામાં થાય ને, રાગ થોડો કઈ ભીખમાં થાય, રાગ તો મારામાં થાય અને રાગને હું કરું ને દુઃખને હું એટલો ભોગવું છું. દુઃખને કઈ મારો પાડોશી ભોગવવાતો નથી, ખાટલે કયો હું દુઃખને ભોગવું છું અને આ રાગને હું કરું છું. આ છે કે જ્યાં સુધી જ્ઞાનીનો યોગ નહોતો ત્યાં સુધી તો ઠીક છે, ગમ્ય છે, ત્યાં સુધી તો તને ગમ્ય છે. પણ તને જ્ઞાનીનો યોગ મળ્યો, જ્ઞાની તને આ મૂળ નિશ્ચયની વાત સમજાવે છે. એક થોડીક વાર વ્યવહારના પક્ષને એક બાજુ રાખીને એક શુદ્ધની વાતો સાંભળ. એ વાત સાંભળવી પણ કોઈ અપૂર્વ ચીજ છે. શુદ્ધની વાત કાને આવી અને રૂચિપૂર્વક સાંભળે એ પણ કોઈ એક પાત્રતા છે. વ્યવહારની વાત રૂચિપૂર્વક પ્રેમથી પોતાની કરીને સાંભળે છે. હું કહ્યું વ્યવહારની વાત રૂચિ કરી પોતાની આ વાત આવી એમ કરીને એને અનંતવાર સાંભળે છે. પણ આ નિશ્ચયની વાત એ જ મારી વાત સત્ય છે એમ રૂચિપૂર્વક ચિત્તની પ્રસન્નતાથી અને પ્રેમપૂર્વક શુદ્ધાત્માની વાત પણ સાંભળે. એ પોતાથી તો શુદ્ધાત્માનું સ્વરૂપ જાણવામાં નાયું રાગને મારી સત્તામાં રાગ થાય છે. મારી સત્તામાં રાગ થાય છે, કઈ ભિન્ન સત્તામાં રાગ થતો નથી. અને એનું ફળ દુઃખ હું ભોગવું છું. કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના એ મારા જ પરિણામ છે ને હું એને કરું ને ભોગવું છું. એમ પર્યાય ઉપર એકાંત દ્રષ્ટિ રાખતો અને દ્રવ્ય દ્રષ્ટિ નહીં કરતો નાની પ્રાણી પોતાથી તો સમજો નહીં. પણ જયારે કોઈ સમજાવનાર મળ્યા ત્યારે પણ પોતાની વાત છોડીને આ નવી વાત કઈ છે એમ લક્ષમાં લઈને સાંભળતો નથી. એટલે જ્ઞાનીના યોગમાં પણ એ કોરો રહી જાય છે. આપણી વાત છે, બીજાની નથી. ચેતનચંદની સભામાં ધંધો કર્યો ખોટો, પણ ભલે નાની કે નિશ્ચય તો રાજ ન કરતા છે, પણ વ્યવહાર ને તો કરતા ખરો કે નહીં? અરે નિશ્ચય ને રાજના કરતાની વાત સંભળાવવાનો ભાવ મને જાગ્યો છે. ભોગવું એ તો તને પરિચય છે ને એને કહેનારા એ તો તને ઘણા મળશે. એ તો અન્યવતી પણ કહે છે કે પાપને આત્મા કરે છે, જેવા પરિણામને કરે એવા ફળને એકલો ભોગવશે. માટે પાપ કરવા જેવું નથી. પણ પાપનું કર્તૃત્વ છાપીને કે છે પાપ કરવા જેવું નથી. પાપનું કર્તૃત્વ ઉઠાપીને એ વિચારતો નથી. પાપને ઉઠાપવાનું નથી, પાપનું કર્તૃત્વ ઉઠાપવામાં આવે છે. નાની સાધકને પણ પાપના પરિણામ તો ચોથાનું સ્થાને તૈયાર છે, પણ એનો હું કરતા છું એમ એની દ્રષ્ટિમાંથી છૂટી ગયું છે. અકર્તાનું ઉણપ થયું છે, પણ અકર્તા નાયક નાતામાં કરાતું નથી. એટલે રાજનો ભાવ તો ઉત્પન્ન થાય છે, પણ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોવાથી પરિણામ ફરે છે. પણ શ્રદ્ધા પછી પરિણામની સાથે સાથે શ્રદ્ધા પડતી નથી. પરિણામ ફરે પણ શ્રદ્ધા ફરે નહીં. અહીંયા તો જ્યાં પરિણામ ફરે ત્યાં શ્રદ્ધા પણ એની હારે હારે ચકરાવામાં ચડી જાય છે. એટલે પ્રભુ સાંભળ, જ્ઞાનીનો યોગ થયો, ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો જીવનો અનાધિકારનો છે અને પરસ્પર ઉદ્દેશ પણ એનો એને મળે છે. આચાર્ય પણ કરે છે, વળીજીના ગમમાં વ્યવહારનો ઉપદેશ પણ ઠામ ઠામ ઢગલા બંધ આપવામાં આવ્યો છે, પણ એનું ફળ સંસાર છે. શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી. બોલો અનાદિ શબ્દ વાંચો, વ્યવહારનો પક્ષ તો વ્યવહાર તો એની પાસે છે જ નહીં, વ્યવહાર નો પક્ષ નાદી કાઢવો છે. હો, વ્યવહાર નો પક્ષ તો અનાદિ શબ્દ વાપરો અને અહીંયા ચૂંટણી નો પક્ષ તો બદલી આવ્યો નથી. માનકી છે કે વ્યવહાર નો ઉપદેશ તો ઠેક ઠેકાણે પરસ્પર આચાર્ય ગુરુ, પણ ચૂંટણી નો ઉપદેશ તો વિરમ છે. ચૂંટણી નો ઉપદેશ સાંભળવા મળવો એવું વિરુદ્ધ ક્યાં કેમ છે? 1200 વર્ષ પહેલા બની શકે છે. શુદ્ધ નહીં ઉપદેશ વિરુદ્ધ છે, પછી ક્યાં ક્યાં છે? સર્વથા નથી એમ નથી, પંચમહારાના છેડા સુધી શુદ્ધ નહીં ઉપદેશ તો કોઈને કોઈ જ્ઞાની પાકે એ વાત કરે. પણ એને પોતાના રૂચિપૂર્વક લક્ષપૂર્વક સુભાષમાની વાર્તા એને સાંભળી નથી, એ હું સંભળાવીશ. નિરપેક્ષ તત્વ મારે સંભળાવવું છે, સાપેક્ષ તત્વનું તો તને જ્ઞાનનું અજ્ઞાન છે. સાપેક્ષ તત્વનું જ્ઞાન તો થયું નથી તને, પણ સાપેક્ષ તત્વનો પક્ષ હોવાથી એ જ્ઞાન પણ અજ્ઞાનમાં પરણી જાય તને. ઉત્પાદિત ગૃહ સંસદ પર્યાય સાપેક્ષ આત્મા, એનું તને જ્ઞાન પણ અજ્ઞાન રૂપે પરણી જાય છે. પણ ઉત્પાદકો આત્માનું અવલંબન લઈને નિરપેક્ષ તત્વનું ભાન કરીને પછી ઉત્પાદક સાપેક્ષનું જ્ઞાન તેને વ્યવહાર કહેવામાં, નિરપેક્ષ તત્વ વિના સાપેક્ષને વ્યવહાર લાગુ પડતો. પેલું નિરપેક્ષ તત્વ તું શું છે તારું સ્વરૂપ? નિરપેક્ષ એટલે ભગવાન આત્મા કર્મથી ત્રણ કાળમાં એક સમય માટે બંધાયેલો નિરપેક્ષ તત્વ છે. અને ભગવાન આત્મા કર્મનો અવલંબન ભૂતકાળમાં લીધું નથી, વર્તમાનમાં લેતો નથી, ભાવિ કાળે લેશે, એ નિરપેક્ષ તત્વ છે. આત્મા પરનો અવલંબન લે છે, સાપેક્ષ તત્વ છે. આત્મા પરનો અવલંબન લેતો નથી, નિરાવર્તી તત્વ છે, નિરપેક્ષ તત્વનું કથન. આવી વાત ગધે ઉતરેલી વ્યવહારની વાત લાગે છે. હસુભાઈ, વ્યવહારની વાત જલ્દી સમજાય જાય કે આત્મા શું થાય કર્મના ઉદયમાં. ભલે કર્મના ઉદયથી રાજ ન થાય, પણ એમાં હું જોડાઈ જાઉં છું, હું જોડાઈ જાઉં છું. જોડાઈ જાય છે પરિણતિ, અને પરિણતિમાં હું જોડાઈ જાઉં છું. આ નિરાલંબી તત્વ દ્રષ્ટિમાં આવતો નથી. પરિણતિ જોડાય ત્યારે દ્રવ્ય એમાં જોડાતું નથી. આ અલૌકિક વાત છે. એકનો પર્યાય જોડાય ત્યારે પર્યાય થી રહીત દ્રવ્ય રહી જાય છે. જેથી દ્રવ્ય ત્રણેય કાળ સુધ રહેલું એનો આશ્રય કરતા એને મિથ્યાત્વ નો ભાવ થાય છે. એટલી બધી જુદાય છે. પર્યાય જોડાય જાય એ વખતે દ્રવ્ય નો જોડાય, એ પર્યાય જોડાય અને આત્મા જોડાયો એમ કહેવામાં આવે તે વ્યવહાર છે. પર્યાય જોડાય છે ત્યારે દ્રવ્ય જોડાતું નથી, એ નીચેનું કથન. એવો આત્મા રહી જાય છે બધાની પાસે. હો, બધાની પાસે રહેલો છે. જો પર્યાય જોડાતા દ્રવ્ય જોડાઈ ગયું તો દ્રવ્યની સાથે કર્મને નિમિત્ત નૈમિત્તિક સંબંધ બનતા કોઈ કોઈનો મોક્ષ ખરાબ થઈ શકે. દ્રવ્યની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પરનો પર્યાયની સાથે છે, અને એ વખતે દ્રવ્યની સાથે નથી. એવું તત્વ અંદરમાં ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા વિરાજમાન છે. આ ગુપ્ત ચમત્કાર જગતને ખબર પડતી નથી કે મિથ્યાત્વના પરિણામ વખતે આત્મા ભગવાન પરમાનંદનો નાથ પૂર્ણાનંદનો નાથ એવો જ રહી જાય. એક વિદ્યાત્મને અશુદ્ધતા એને અડતી નથી, એમાં પ્રવેશી શકતી નથી. એવો ભગવાન આત્મા રહેલો છે. એ નિરપેક્ષ તત્વનું શ્રદ્ધા જ્ઞાન કર તો સાપેક્ષનું જ્ઞાનને વ્યવહાર કહેવામાં આવે છે. એ વાત અહીંયા છે. પોતાનું શું છે તેને તેને આત્માનું અનુભવતો નથી વિચારી. એ કારણ કે વિચાર શ્રી જીવરાજને બહુ પ્રશ્ન પરિણામો જીવદ્રનું સ્વરૂપ છે, એમ અનુભવે છે, એમ જાણે છે, માને છે. અનુભવે છે એટલે એમ જાણે છે ને એમ માનીને પરણી જાય છે. આ રાગ મારો છે એ માનીને અજ્ઞાન પોતે પરણવે છે. કર્મ ના ઉદય ઉપાધિ છે એમ અનુભવતો નથી. ધમકીથી જાણે છે કે આ તો કર્મ ના ઉદય ઉપાધિ મારો સ્વભાવ નથી, આ તો મિથ્યાદ્રષ્ટિ રાગને પોતાનો સ્વભાવ માને છે, રાગને વિભાવ માનતો નથી. રાગ વિભાવ છે કોણ જાણે, એ સ્વભાવ જાણ્યો હોય કે રાગ તો વિભાવ છે, રાગ વિભાવ છે એમ કે એનું જ્ઞાન જાણે, કે રાગ થી રહી સ્વભાવ જાણ્યો હોય એ જાણે છે કે આ રાગ વિભાવ છે. જેને સ્વભાવ નું ભાન નથી એ રાગ વિભાવ નથી પણ રાગ ને સ્વભાવ માને છે. આ કારણ થી રાગાની અશુભ પરિણામો કરતા થાય છે. જો અજ્ઞાની જીવ રાગ નો કરતા બને છે, વિશેષ અપેક્ષા એ કરતા થયું છે. અકર્તા પૂરું કાયમ રાખીને વિશેષ અપેક્ષા એ કરતા બને છે. અકર્તા ટળીને કરતા થયું છે રાગ નો એમ છે. જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં પણ તે વિશેષ અપેક્ષા એ રાગ નો કરતા બની જાય છે. સમજ કરવું પણ સમજ કેટલું કરવું કે વિશેષ અપેક્ષા એ રાગ નો કરતા બન્યો છે. એ સમયે સામાન્ય અપેક્ષા એ કરતા રહ્યો છે એ પણ હું ખ્યાલમાં રાખી, અને તો વિશેષ અપેક્ષા એ કરતા છે એમ જાણે તો દોષ નથી. મિથ્યાદ્રષ્ટિ રાગનો કરતા છે, મિથ્યાદ્રષ્ટિ જીવ કરતા છે, આત્મા કરતા છે. પાણીમાં તો બીજું શું આવે પણ એ ઉચ્ચારનું કથન છે, એ વાસ્તવિક કથન વ્યવહાર નહીનું કથન છે. ભાઈ પર્યાય અપેક્ષા એ કરતા બનો છે, દ્રવ્ય અપેક્ષા એ અકર્તાપણું નિજભાવને છોડે અને રાગની રચના કરે એવો કોઈ ગુણ આત્મામાં નથી. રાગ થાય છે ફેક્ટ છે, રાગ નથી થતો એમ નહીં, રાગ થાય છે. અને રાગનો કરતા પણ કહેવામાં આવે છે, કહેવામાં આવવા છતાં પણ રાગનું કરતું તો પર્યાયમાં છે, દ્રવ્ય રાગની રચના કરતો નથી. એટલું ખુલ્લું રહ્યું છે એટલે બીજા સમયે અકર્તાની દ્રષ્ટિ કરી અને વિશેષ અપેક્ષા એમાં અકર્તા બની જાય છે. આત્મા જો કરતા બની ગયો હોય તો સર્વકાળે કરતા રહ્યા કરે, પણ એક સમય પૂરતો એ પણ વિશેષ અપેક્ષા એ રાગ નો કરતા બન્યો છે. બીજા સમયે એને દ્રષ્ટિમાં આવે તો હું તો અકર્તા છું, હું તો અકર્તા નાયક નાતા છું એમ ક્યાંક નાતાનું ભાન થયું તો બીજા સમયે વિશેષ અપેક્ષા એનો એ જીવ રાગ નો અકર્તા બની જાય છે. જો દ્રવ્ય કરતા બન્યો હોય તો નિત્ય કરતા પણ રહ્યા કરે, પણ પર્યાયમાં એક સમય પૂરતો કરતા પણ નો દોષ ભેદ જ્ઞાન નો અભાવ છે ત્યાં સુધી સંમત કરવું.
વિશેષ અપેક્ષા એ પણ સર્વથા કરતા છે એમ ન
એટલે વિશેષ અપેક્ષા એ કરતા છે એ પણ કથન છે. વિશેષ અપેક્ષા એ પણ કે ક્યાં સુધી ભેદ જ્ઞાન નો અભાવ છે ત્યાં સુધી વિશેષ અપેક્ષા એ પણ એ અનાદિ અનંત કરે એવું વિશેષ અપેક્ષામાં પણ નથી, સામાન્યમાં તો નથી, પણ વિશેષ અપેક્ષા એ કરતા પણ લિમિટ બાંધી વહેતું તો આપણે કે આવું કરતા પણ હું ક્યાં સુધી ભેદ જ્ઞાનના આદિથી જ્યાં શરૂ થાય ત્યાં વિશેષ અપેક્ષા એ પણ કરતા રાજભાઈ સમજાવું કે વિશેષ અપેક્ષા એ કરતા પણ છે રાજનું એ પણ કથન ચીજ છે સર્વથા. સામાન્ય અપેક્ષા એ તો આત્મા રાજનો કરતા થઈ શકતો જ નથી, અશક્ય છે. પણ વિશેષ અપેક્ષા એ રાગનો કરતા બીનો છે, રાગનો કરતા પણ એ સર્વથા છે કથનથી. કથનથી જો સર્વથા એ કરતા બનતો હો તો બીજા સમયે ભેદ જ્ઞાનનો સંભાવ થઈ અને તે તત્વ અકર્તા રૂપે ગણવી શકે નહીં, માટે એમાં પણ કથનથી પણ રહેવું બહુ વાત છે. ઘી ને રોટા કાપે એવી વાત છે, આત્માની વાત છે.